સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 15/3/2015.
વચનામૃત ગઢડા અંત્ય 25. શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1885 કાર્તિક સુધી દશમીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ સચ્છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી, અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવત પ્રસન્નતા રૂપ ફળને ઈચ્છવું, અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્થા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી. ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમ જે ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે તેમ ભગવાન તુરત રાજી થાય છે. અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે ઇત્યાદિ ગમે તેટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોળો ન પડે, રતિબા સરસ થાય તેને ખરો હરિભક્ત કહીએ. પછી શ્રીજી મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછાવ્યો છે, હે મહારાજ, કયા ગુણે કરીને તમે રાજી થાઓ ને કયા દોષે કરીને કુરાજી થાઓ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે આટલા તો વચનમાં દોષ છે તે કયા? તો પોતાના અંતરમાં કાંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું જે. હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું જે. હે મહારાજ, હું આમ વર્તું કે આમ વર્તું તે તમે કેમ મને કહેતા નથી? તે ન ગમે, અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે અને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે, અને હું કોઈની આગળ વાત કરતો હું ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે, અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિ જે જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે જે, ભગવાન કરાવશે તો થશે તે ન ગમે, અને આમ હું કરીશ, આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે, અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશય ન ગમે, અને બીજા વ્યવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય ને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવવા તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે, અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે, અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે પણ પોતાને જ્યાં કરતું હોય ત્યાં ન બેસે તે ન ગમે, તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય ને તેને કુણી મારીને માગ કરીને પોતે બેસે તે ન ગમે, અને બાઈ માણસ હોય ને પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે, તથા ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખીને ચાલે પણ ફાટી દ્રષ્ટિ રાખે નહીં તે ગમે, અને અમારા દર્શન કરતા હોય ને કોઈક બાઈ ભાઈ આવે અથવા કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કાંઈક ખડખડે તેની સામું વારંવાર દર્શન મૂકીને જુએ પણ એક દ્રષ્ટિએ દર્શન ન કરે તેની ઉપર તો એવી રીસ ચડે જે શું કરીએ સાધુ થયા, નહીં તો એનું કાંઈક તાડન કરીએ, પણ તે તો થાય નહીં. કેમ જે સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે, અને જે કપટ રાખે પણ પોતાના મનમાં જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં તે ન ગમે, અને માન તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું? તો પોતાના મનમાં જીવવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહીં એ ત્રણ વાના તો અતિશય ભૂંડા છે અને હરિભક્તને માહોમાહી બરોબરિયાપણું રહે પણ એક એકનો ભાર ના આવે એ પણ અતિશય ભૂંડું છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું 25મું જીતે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 9 સર્વદેશી સમજણ
વાત 270 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ગોલીડામાં રાજગુરુ રાઘવ, રાણો, ભીમ ને વસરામ ચારે ભાઈઓએ મહારાજને પોતાના ઘેર પધરાવીને જમાડે. તે વખતે મહારાજે રાજી થઈને કહ્યું જે માગો. એટલે રાણો બોલ્યો જે હે મહારાજ, આ ગામના સીમાડામાં કોઈને જમ લેવા ન આવે. એટલે મહારાજે વર આપ્યો. પછી એક રાત્રે વારા ફરતી ગામનું પસાયતું કરતા હશે ત્યાં ભીમે અને રાણે જમ ભાળ્યા. તે કુસંગીને તેડવા આવ્યા છીએ, તે લઈ જઈશું એમ બોલ્યા. એટલે ભીમે એક જમના મોઢા ઉપર ડાંગ મારી અને દાંત પાડી નાખ્યો. પછી તો ચારે ભાઈએ વાંસે જઈને તગડ્યા. તે સીમાડા બહાર બીજા ઊભા હતા તે બધાય ભાગી ગયા. આ ચારમાંથી રાઘવે અને વસરામે પાછળથી દીક્ષા લીધી હતી અને તેમના નામ મહારાજે રાઘવાનંદ અને વિશ્વાત્માનંદ પાડ્યા હતા. તે જમ તગડા સાધુ કહેવાતા હતા. રાણો રાજગઢ ધામમાં ગયો ત્યારે સૌને પૂછ્યું જે કોઈને ધામમાં આવવું છે, ત્યારે સૌએ ના પાડી. પણ તેની માએ તથા દીકરાએ હા પાડી એટલે બેયને ધામમાં તેડી ગયા. એવા થોડા જડે. વાત 218 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ગઢડામાં એ કાડો કાઠી જીવા ખાચરને ત્યાં અફીણ ખાવા જતો. તે વિમુખ હતો. તેની સ્ત્રી સત્સંગી હતી. તેને કહે જો મહારાજ પાસે જઈશ તો મારી નાખીશ. પછી તેને ખબર પડી એટલે છાતી માથે ખાટલાનો પાયો રાખી માથે બેઠો. બાઈને મોઢે ફીણ આવી ગયા એવું વસમું લાગી ગયું. પછી તે જીવા ખાચરને ત્યાં અફીણ ખાવા ગયો એટલે બાઈ છૂટી અને મહારાજ પાસે ગઈ. ત્યારે મહારાજે બાઈને કમાડોથે ગોખલામાં સંતાઈ રહેવા કહ્યું. ત્યાં એનો ધણી આવ્યો ને કહે મારી બાયડી લાવો. ત્યારે મહારાજ કહે અહીં નથી ને હોય તો લઈ જાઓ. તેણે બાયુના ઓરડા તપાસ્યા, બધે ફરીને વયો ગયો. એટલે મહારાજે તે બાઈને ધોળા લુગડા પહેરાવી અને માતાજી નામ પાડી બ્રાહ્મણ સાથે ભુજ મોકલ્યા ને તે પછી તે ત્યાં જ રહ્યા. વાત 219 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે કઠલાલમાં રામબાઈને ત્યાં મહારાજ જમવા રોકાણા નહીં. એટલે રોટલા ને પાણીનો ઘડો લઈને ડોસી વાંસે ગયા ને અંતરિયાળ મહારાજને જમાડ્યા. પછી મહારાજ કહે આ ઘડામાં ચરણારવિંદ બોલો. ત્યારે મહારાજ કહે સા સારું. ડોસી કહે આ પાણી કૂવામાં નાખીશ તે આખું ગામ પ્રસાદીનું પાણી પીશે એટલે બધા સત્સંગી થશે. પછી પર્વતભાઈએ કહ્યું જે આવું મહાત્મા આપણે જાણતા નથી, માટે આવો ઠરાવ કરીને એમ જાણું જે કોઈ ધામ, કોઈ લોકાંતર કે કોઈ વિભૂતિઓમાં લોભાવું નહીં. સર્વોપરી ભગવાન મળ્યા તેનો કેફ રાખો એટલે બીજાનો કેફ ઉતરે. વાત 220 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સરદારનો કમાનગર બોદો વર્તમાનમાંથી પડેલ તેને મંદિરમાંથી કાઢી મેલે તો પણ પગરખા પડ્યા હોય ત્યાં આવીને બેસે. પછી હરિજને મહારાજને કહ્યું ત્યારે મહારાજ કહે અમે કહીએ તેમ કરશો? તો કહે હા મહારાજ. મહારાજ કહે સરદારને ઓલીએ નાકડે લુગડા મેલી અહીં સુધી નાગા આવો. એટલે તે તરત ચાલી નીકળ્યો ને સરદારને ઓલીએ નાકે લુગડા મેલીને
રે સગ પણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું.
એ કીર્તન બોલતો બોલતો તાળી વગાડતો વગાડતો ગામ સોસરો થઈ મહારાજ પાસે આવ્યો એટલે સૌ કહે એ બોદો ગાંડો થઈ ગયો, બોદો ગાંડો થઈ ગયો. પછી મહારાજે કહ્યું એટલે લુગડા પહેર્યા, એવું બીજાથી થાય નહીં. વાત 221. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આવા મહાત્મ્ય સહિત નિશ્ચયવાળાથી શું ન થાય, જે ભગવાન કે સંત બતાવે તે થાય એવી આ વાતું છે. બાદશાહ પડતી મૂકીને સાંભળ્યા જેવી છે, પારસમણી ને ચિંતામણીની ખાણો મૂકીને સાંભળ્યા જેવી છે, બાયડી છોકરા રઝળાવીને સાંભળ્યા જેવી છે, માગી ખાઈને સાંભળ્યા જેવી છે, વાયુ ભરખીને સાંભળ્યા જેવી છે, પણ આ વચનામ્રત પ્રમાણે વર્તતા હોય તેને પોતાના ધામમાં મહારાજ બળાત્કારે લઈ જાય, માટે આપણે એ માર્ગે ચાલવું. વાત 222. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સંવત 1918 ના શ્રાવણ સુધી પડવાને દિવસે મધ્ય પ્રકરણનું 59મું વચનામ્રત વંચાવીને સ્વામીએ વાત કરી જે પૂર્વના સંસ્કારવાળા હોય તેના લક્ષણો આપોઆપ કળાય છે. વડોદરાના નાથ ભક્ત પાટીદાર હતા, તે કસબી લુગડા વણતા, સારું લુગડું વણાય તે મહારાજને ધરતા. એક વખતે તે મહારાજને દર્શને ગઢડે આવ્યા હતા ને ત્યાંથી રજા લઈને ચાલ્યા. પછી મહારાજે હરિભક્તને કહ્યું કે નાથ ભક્તને પાછા તેડી આવો, એટલે તે નાથ ભક્તની વાંસે વાંસે ગયા. તે ઠેઠ વિશ્વામિત્રી નદી આગળ ભેગા થયા એટલે તે હરિભક્તે કહ્યું જે તમને મહારાજ બોલાવે છે, આથી ઘેર કેવરાવ્યું પણ નહીં અને ત્યાંથી જ પાછા ગઢડે આવ્યા. મહારાજે પૂછ્યું ક્યાંથી પાછા વળ્યા, તો કહે વિશ્વામિત્રી આગળથી. પછી મહારાજે તેડવા જનાર હરિભક્તને પૂછ્યું કે તમે ઠેઠ ત્યાં સુધી ગયા કે ઓરવેથી પાછા કેમ ન વળ્યા, ત્યારે તે કહે મહારાજ તમે નાથ ભક્તને બોલાવીને આવવા કહ્યું હતું, તેથી તે ભેગા થયા ત્યાં સુધી વાંસે ગયો. આથી મહારાજે બેયની નિષ્ઠાના વખાણ કર્યા. નાથ ભક્તના ઘરના માણસ દેહ મેલી ગયા ત્યારે મહારાજ વિમાનમાં બેસાડીને તેડવા આવ્યા, એવા સૌને દર્શન થયા હતા. નાથ ભક્તને એક જ પ્રભુદાસ નામે દીકરો હતો, તેને સમાધિ થતી હતી. તે 16 વર્ષનો થયો ત્યારે દેહ મેલી ગયો, તો પણ નાથ ભક્તે શોક કર્યો નહીં ને ગામમાં સાકર વેચી. આથી સૌ કહેવા લાગ્યા કે આ શું કરો છો, ત્યારે નાથ ભક્ત કહે એ પ્રભુનો હતો, તે પ્રભુએ લઈ લીધો, તેમાં ખોટું શું થયું. આવી નિશ્ચય સમજણવાળા જાજા હોય નહીં. વાત 223. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે વિષ્ણુદાર ડભાણના પાટીદાર હરિભક્ત હતા ને મહારાજના પરમ એકાંતિક ભક્ત હતા ને ત્રણેય અવસ્થામાં મહારાજ જ્યાં જ્યાં હોય ત્યાં દેખતા. મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યા તે વિષ્ણુદાસના નામથી કરતા હવા, એવા મહારાજની અડગ નિષ્ઠાવાળા હતા. વાત 224. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સુંદરિયાણાના હેમરાજ શેઠ વૈષ્ણવમણિક હતા ને વૈદુ સારું જાણતા હતા. તેમને 4 પુત્રો હતા, તેમાં મોટા વનાસેને પ્રથમ સત્સંગ થયો, તે તેમના પિતાને ગમ્યો નહીં. તે વખતે ગોપાળાનંદ સ્વામી ત્યાં આવ્યા ને હેમરાજ શાહને નાડી જોવા બોલાવ્યા. શેઠે સ્વામીના હાથની નાડી ઝાલી પણ હાથમાં આવી નહીં અને બીજા ઘણે ઠેકાણે જોયું પણ નાડી જોવામાં ન આવી. આથી વિસ્મય પામીને વિચાર્યું કે આ મનુષ્ય નથી પણ કોઈ ઈશ્વર અવતાર છે. પછી સ્વામીના ઉપદેશથી મહારાજનો આશ્રય કરી ઉત્તમ સત્સંગી થયા. આથી વૈષ્ણવોએ તેમને નાત બહાર મૂક્યા અને બહુ બહુ ઉપદ્રવ કર્યો, તો પણ સત્સંગ માથા સાટે રાખ્યો. હેમરાજ શાહના અક્ષરવાસ વખતે તેમના કારજમાં કોઈ નાતીલા આવ્યા નહીં, તેથી ગઢડેથી મહારાજ અને સંતોની પધરામણી કરી અને જમાડ્યા અને ત્યાર પછી પણ તેમના પુત્રોએ સત્સંગ માથા સાટે રાખ્યો છે. વાત 225. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે બોચાસણના પાટીદાર કાશીદાસને મહારાજનો અડગ નિશ્ચય હતો, તેમના માથે કરજ હતો, તેથી લેણદારોએ ફરિયાદ કરીને તેમને જેલમાં નખાવે. કાશીદાસે અમલદારને કહ્યું કે હું હરિભક્ત છું ને ભાગી નહીં જાઉં, માટે મને નદીએ જવાની રજા આપો. તેથી રજા આપી. એક દિવસ નાતી વખતે મહારાજને સંભાળીને ડૂબકી મારી. તે બોચાસણમાંથી તેઓ ગઢડાના પાદરમાં નીકળ્યા ને હાથપગમાંથી બેડી અદ્રશ્ય થઈ ગઈ. પછી ત્યાંથી તે મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમને ગઢડે 6 મહિના રાખ્યા. બોચાસણના સિપાહીઓએ પાણીમાં તેમજ આજુબાજુની જગાઓમાં બહુ જોયું, પણ ક્યાંય કોઈ દેખાણું નહીં, તેમ બેડી પણ હાથમાં આવી નહીં. એથી સૌએ જાણ્યું કે કાશીદાસ ખરા ભક્ત છે, તે ભગવાને રક્ષા કરી લાગે છે. 6 મહિના પછી મહારાજે કાશીદાસને બોચાસણ મોકલ્યા. આ બનાવથી લેણદારોને કાશીદાસ માટે માન થયું અને તેઓ કંઈ બોલ્યા નહીં, ઉલટી માફી માગી કે અમારો અપરાધ થયો છે તો માફ કરશો.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 21 પ્રગટ. કાર્યાણીમાં ખટવાંગ રાજાએ શ્રીહરિ અને સંતોની પૂજા કરી અને ગદગદ ભાવે પ્રાર્થના કરી. શ્રીહરિએ તેમને પ્રસન્ન થઈ કહ્યું, ભગવાનના પ્રગટ સ્વરૂપમાં જેનો નિષ્ઠાભાવ છે તે ભક્તને સર્વથી શ્રેષ્ઠ જાણવો. પ્રગટ સ્વરૂપને મૂકી જે અન્યને ભજે છે તે કુમતી છે. જેમ જેની કુખે જન્મ ધર્યો તે માતા પિતાને મૂકી કોઈ બીજા પર બહુ પ્યાર રાખે તે શું ડાહ્યો કહેવાય? એ કુમતીજન છે. હાલ જેના દ્વારા જન્મ મળ્યો તેને છોડીને પૂર્વે થઈ ગયેલા માતા પિતામાં મન જોડે તે મૂર્ખ છે. તેમ પૂર્વે થઈ ગયા તેમાં મન જોડે ને તેની પરમ સેવા કરે તેને પ્રગટની વાત હાથ આવી નથી, તેને કુમતી જાણવો. પ્રગટ સ્વરૂપને ઓળખી તેમાં જીવ બાંધવો એને પતિવ્રતા તુલ્ય ભક્તિ કહી છે. એવી ભક્તિ કરનાર ભક્ત પાવનકારી છે. તે વિના અન્ય સર્વ ભક્તોને વ્યભિચારી ભક્ત જાણવા. તેહી ભક્ત સર્વોપરી પ્રગટ સ્વરૂપમે ભાવ, પ્રગટ સ્વરૂપ કું તજકે ભજે સો કુમતિ કહાવ. માત તાત જીવ કિન બહુ ગિનત ન આવે પાર, જન્મ લિયો તેહી તજકે ઓર પર રખે બહુ પ્યાર. સોઈ કુમતી જન જન્મ ભયો તેહી છોર દેત, હો ગયે તેહી જોરે મન પરમ સેવ ઓર કી કરે. પતિ વ્રતા કી રીત પ્રગટ સ્વરૂપ મે બાંધનો જીવ, ભક્ત સો પરમ પુનીત તેહી બિન ભક્ત વ્યભિચારી સબ. કાર્યાણીમાં શ્રીહરિએ વાત કરી કે પ્રગટ વગર મુક્તિ નથી. ત્યારે મુક્ત મુનિએ પૂછ્યું, પ્રગટ સ્વરૂપની વાત તમે કહો છો પણ શાસ્ત્રમાં એ નથી, તો અન્યને કેમ સમજ પડે? ગ્રંથમાં કલ્યાણની વાત અનેક પ્રકારે લખી છે, તે જોઈને મતિ ભમી જાય છે, તો કોનામાં સ્નેહ કરવો? આ સાંભળી શ્રીહરિએ વિસ્તારથી વાર્તા કરી. એક કાર્યને સિદ્ધ કરવા અનેક સાધન જોઈએ, એમ મોક્ષનું કામ સરળ કરવા શાસ્ત્રો અનેક પ્રકારના રહ્યા છે. એક એક શાસ્ત્રમાં વાતો પણ અનંત પ્રકારે લખાઈ, જેનો પાર આવે તેમ નથી. વળી જીવે અનંત જન્મ ધર્યા છે તે એક એક જન્મની રુચિ ભિન્ન ભિન્ન ભેગી થઈ છે. કોઈને એક શ્રદ્ધા નથી. વળી જાતિ અનેક છે, તેમાં પણ દેશકાળ અનુસારે તે જાતિ માટે વિચારીને કેટલીક વાતો લખી હોય, કેટલીક યુગ અનુસાર લખી હોય, કેટલીક આપતકાળે કેમ રહેવું તે વાતો લખી હોય, એમ શાસ્ત્રોમાંથી મોક્ષની વાત હાથમાં આવતી નથી. ખોટા સંત મળે તો શાસ્ત્રને વિપરીત નિરૂપે, પરંતુ ભગવાન પ્રગટ મળે છે ત્યારે જુદી જ વાત બને છે. સર્વે શાસ્ત્ર પ્રગટમાં આવી મળે છે. પ્રગટ સૂર્ય વિના અંધારું ટળે નહીં, પ્રગટ અન્ન વિના ક્ષુધા ટળે નહીં, પ્રગટ જળ વિના તૃષા છીપે નહીં, એમ લોકમાં પણ પ્રગટનું માતમ છે. તેમ પ્રગટ ભગવાનના સંબંધ વિના કોટી ઉપાયે મોક્ષનું કાર્ય સરતું નથી. પ્રગટની વાત પણ શાસ્ત્રમાં છે, કોઈ વાત શાસ્ત્રની બહાર નથી. શાસ્ત્ર બહાર કહેનારો ગમાર છે. ભગવાનને સંતના લક્ષણો શાસ્ત્રમાં કહ્યા છે, તે મુજબ તેને ઓળખી જીવ જોડે તો મોક્ષ થાય. પ્રગટ ભગવાનના સંકલ્પમાં શાસ્ત્ર માત્ર સમાઈ જાય છે, એમની વાણીને જ શાસ્ત્ર કહ્યું છે, એટલે જ એ શાસ્ત્રને જે ન માને તે અસુર છે. સંત મળે છે ત્યારે આ વાત સમજાય છે. સંતની રીત સાચી છે, અસંતની ખોટી છે. જેણે પોતાનું શ્રેય કરવું છે તે વારંવાર આ પ્રગટની વાત ધારે ને વિચારે તો તેને અવશ્ય સમજાશે. સંત કી હૈ સતરીત, અસંત કી હૈ અસત મહા, અપને કરણ હી હિત, વાર વાર ધારણા વિચાર કર. ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર રૂપને વાત કરતા કહ્યું, ભક્તજનોએ અમારી આજ્ઞામાં વર્તી અત્યંત નિર્વાસનિક થવું તો અમારા ધામમાં જવાશે. અપાર જનોના મોક્ષ કાજે આજ અમે પુરુષોત્તમ સ્વયં પ્રગટ થયા છીએ. સૂર્ય વિના કોટી ઉપાયે અંધારું ન ટળે, તેમ અજ્ઞાનરૂપ અંધારું જીવને અનંત કાળથી વળગ્યું છે, તેનો પ્રગટ હરિ વિના અંત આવે નહીં. અનંત જન કે મોક્ષ હિ કાજા, પુરુષોત્તમ પ્રગટ હે આજા. અજ્ઞાન રૂપ તિમિ તમ અનંતા, પ્રગટ હરિ બિન આત્ન અંતા.
પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સવારના પરમાં સવાર સાત ના સુમારે એક યુવાનની આંખ પર હાથ ફેરીને એટલું કહ્યું કે ભગવાનના સંતના દર્શન એક વાર કરીએ તો સૂર્યોની શક્તિ આત્માને વિશે સિંચાય. તમને યાદ રાખજો, ભગવાનના સંતના દર્શન એક વખત કરીએ તો સૂર્યોની શક્તિ આત્માને વિશે ભેગી થાય, પ્રગટે સિંચાય કરે. સયાજીપુરામાં અમે હતા, અક્ષરવિહારી સ્વામીજીનો પ્રસંગ. સ્વામીજી ખૂબ ભાવવિભોર મારીને આશીર્વાદ આપી દીધા હતા. અમે બધા સાથે હતા. એ 56 સામે વાત, 1,00,000 બ્રાહ્મણને 1,000 વર્ષ સુધી જમાડીએ, 1,00,000 બ્રાહ્મણને 1,000 વર્ષ સુધી જમાડીએ અને જેટલું પુણ્ય મળે એટલું એક એકાંતિકને એક વખત જમાડવાથી મળે. શબ્દો વિચાર બીજો પ્રસંગ. અમે નારાયણ ધરે રહ્યા હતા, નારાયણ સરોવર નારાયણ ધરે ને એ સપ્તાહ ઘણી કથા વાર્તા બાપાના પુસ્તકોમાં આવી નથી. યશોગ્રંથ સ્વામી બહુ સારો પ્રયત્ન કરી રહ્યા છે વિવિધ પ્રકારે બાપાના જીવનનું દર્શન કરાવવામાં. એક પુસ્તક હજુ લખવાનો વિચાર કરી રહ્યો છું, ગુરુજી મહારાજ અને સાધકો. એકાંતિક ધર્મ કેટલો સરળ અને સુગમ, એ પુસ્તક લખવા વિચાર કરી રહ્યો જોઉં છું. નારાયણ સરોવર મારો અને મહંત સ્વામીનો હાથ પકડીને સ્વામી નાગાડોર એક મૂર્તિ હતી, અમે ચઢતા હતા, પછી પગથિયું હતું નીચે ઉતરી ગયું, અમે ચઢાવતા હતા. એકદમ બોલી એકદમ અમને કહ્યું કે આ તીર્થનો મહિમા, આપણે દર્શન કર્યા, આવ્યા ભગવાન સ્વામિનારાયણ પધારેલા રહ્યા હતા, પરમોત્સવી લાગ્યા હતા, બધાને આનંદ કરાવ્યો હતો. આ તીર્થના મહિમા તીર્થનો મહિમાનો ખ્યાલ છે એવું સ્વામી કેવી રીતે હોય? તાર બાપા એકદમ બોલી ઉઠ્યા, કોઈ દિવસ બોલેલું પ્રગટના સંબંધવાળું કોઈ પણ તીર્થ કરોડો જન્મના કોઈ સંસ્કારને ખતમ કરી દે. ચોથો પ્રસંગ. બપોરના 3:30-4 વાગ્યાના સુમારે અમે સારીંગના કુવા ઉપર પાણી સિંચી રહ્યા હતા. મહાન સ્વામી પાણી સિંચતા હતા અને હું પીપળા ભરતો હતો. સ્વામીજી સહજ 3:30 વાગે ઉઠે જ એકલા બહાર આવ્યા. છપ્પન સત્તાવન ની સાલમાં તો શરીર બહુ સારું, કોઈ ટેકાની જરૂર નથી. પધરામીમાં જાવી તો ટેકો છોડી દેતા હતા, ત્યાં તો 65 વર્ષની ઉંમર હતી. ત્યારે સ્વામી બંનેને એ કુવાના ગરથાણામાં બેસાડીને નીચે પોતે બેસી ગયા. સંતની સ્મૃતિ સહિતનું એક મિનિટનું ભજન આપણને નિર્વાસને કરી નાખે એવા આ સાધુ છે. પ્રસંગોને વિચારવાના છે. અદ્ભુત પ્રાપ્તિ, કલ્પનાતીત યોગ, ક્યારેય ન મળે એવી અદભુત સેવા. દુનિયાના કોઈપણ સાધકોને ન મળે એવી સહજ સાધના આપણને મળે છે. ખબર ને પડી એને કાંડિક ધર્મ સિદ્ધ થાય એવી સાધના ધરતીના ઇતિહાસમાં કોઈ પ્રગટાવી હોય ને તો સહજાનંદ સ્વામી સિવાય કોઈએ નહીં. પોતે તપશ્ચર્યાઓ ખૂબ કરી. નારાયણે તપશ્ચર્યા કેટલી કરી? 7.5 વર્ષ સુધી અન્ન જડે નહીં એટલે કાંઈ નહીં, એટલે શું? 6 મહિના સુધી લીમડા ઉપર જ નિધિ આવડ. કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરી પ્રભુએ. એક બાજુ પ્રભુ તપશ્ચર્યા કરતા રહે ને બીજાને બીજી બાજુ આનંદ કરાવતા જાય. ભજન શક્તિનો ધોધ કહેવાય. બીજા અવતાર તરફ તમે જુઓ, તમને સાધના એ ખૂનામ બેસીને કરી. આ તો તપશ્ચર્યા બી સાતો સાત, સેવા બી સાતો સાત, ભજન બી સાતો સાત, બધી પ્રવૃત્તિ બી સાતો સાત. હિમાલયની ગોદમાં તપશ્ચર્યા બી કરી, ગોપાલ યોગી જેવા સાધુની સેવા બી કરી, પર્વત ગિરિકુંડમાં ટેકરે ટેકરે પહોંચીને સંતોને દર્શન દઈને સેવા બી કરી. 7.5 વર્ષ સુધી હિમાલયમાં બેસી નથી રહ્યા. એક બાજુ કઠિન તપશ્ચર્યા, બીજી બાજુ એટલી જ સેવા. મફત અને સહજ સાધના, મફત સહજ સાધના બનાવી. સેવા કરતા 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 એકાંતિક ધર્મ સિદ્ધ કરાવી નાખે એટલે શું? બાકી આપણે જો એકલા સાધના અરવિંદોની જેમ કરવાનું થાય તો શું? તમે બધાએ કોણ કપડામાં ટકે? ચાલો તો એકાંત જોઈને ગભરાઈ જાય. આટલું બધું એકાંતમાં બેસીને ભજન કરવાનું શું થાય? દશા આપણી આપણી મનની મનની અવસ્થા કેવી? ન ટકી શકીએ. એટલું જીનિયસ માણસો કહેવાય. રામથી દયાનંદ સરસ્વતી અરવિંદો રમણ મહર્ષિ, રમણ મહર્ષિ તપશ્ચર્યા ને ફાફડો થઈ ગયા. શું થઈ ગયા? 14 વર્ષ સુધી એક આસન પર રખમ. આપણે 14 મિનિટ ભજન નહીં કરતા દરરોજ, સમજ પડે છે? 14 વર્ષ સુધી રમણ મહર્ષિ રાફડો થઈ ગયા. જાડા બાજી ગયા ને બધે. રામનો નિરોધ કરીને બેસી ગયા હતા, પછી ભૂખ ન લાગે. આપણને ભૂખ એટલે લાગે છે, શ્વાસોશ્વાસની ધમનની ક્રિયા ચાલુ છે. જેટલો ઓક્સિજન ની ટેન્કલીન અંદર જાય એટલું તમારું જઠર તેજ. ઓક્સિજનને બંધ કરો એટલે ભૂખ લાગે નહીં. એ પ્રાણનો નિરોધ છે. અને એ પ્રાણના નિરોધ કરીને જે નિર્વિકલ્પ સમાધિનો સુખ યોગીઓએ જે લીધું, મહાવીર અને બુદ્ધ ઘણા યોગીઓએ લીધું. હું સમજાવીશ રત્ના પ્રથમ 25માં પ્રાણના નિરોધ કરીને જે નિર્વિકલ્પ સમાધિનો સુખ હજારો યોગીએ લીધો, એ સુખ આપણને સેવા માર્ગે આપવા માંગેલા.
આત્મીય સમાજની જય જય જય.